શ્રી પ્રવચન સાર ગાથા 68 અને 69 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35.
ક્યાં છે જગતી જેમ સૂર્ય આકાશમાં છે, જગતમાં રહેલા સિદ્ધ ભગવાનો પણ પોતાના સ્વભાવના કારણે પરમ અનાકૂળતામાં અને પરમ તૃપ્તિમાં બિરાજમાન છે. શુદ્ધાત્મ સમ્યક સંતાનુદાન અનુષ્ઠાન રૂપ અભેદ રત્ન ત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ સમર્પણ સુંદર આનંદ અમૃત બાણ પીપાસતાના ગણધર દેવાદિ પરમ યોગી નામ ગણધર દેવ વગેરે પરમ યોગી નું આ વિશેષણ છે. આટલું નામ ગણાવું કેવું વિશેષણ છે કે પોતાના નિજ શુદ્ધાત્મ પોતાના શુદ્ધ આત્મદ્રવ્યના સમ્યક શ્રદ્ધાન સમ્યક જ્ઞાન અને સમ્યક અનુષ્ઠાન એટલે સમ્યક આચરણ એ રૂપ જે અભેદ રત્ન ત્રય અભેદ રત્ન ત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ એ નિર્વિકલ્પ સમાધિ માંથી સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલું સુંદર આનંદ છંદી સુખામૃત જેમાં સુંદર આનંદ નો પ્રવાહ છે એવો જે સુખ નું અમૃત એના જે પીપાસુ છે એના પીવાની ઉતાવળ એની આનંદ ની પ્રાપ્તિ હોય છે. સરસ નો દ્રષ્ટાંત લેવામાં આવે છે. પાણી ની સરસ લાગે ત્યારે પાણી સિવાય બીજું કઈ ખપે નહીં, પાણી જોઈએ એમ કે છે. પછી ત્યાં કઈ મિષ્ટાને ચાલે નહીં, બીજું ફરસાણ ચાલે નહીં, શાકભાજી દાળ ભાત કઈ ચાલે પાણી એટલે જેને સ્વરૂપના આનંદની પીપાસા છે તૃષા છે એને સ્વરૂપાનંદ સિવાય બીજું કઈ ખપે એવી જીવ ની સ્થિતિ આવે છે ત્યારે એને સ્વરૂપ ના આનંદ ની પ્રાપ્તિ થાય અથવા હોય. બીજાને થાય બીજાને સ્વરૂપ આનંદ હોય કદી બનતો એમાંથી નીકળે છે. ઈચ્છાથી મળતો નથી. ઈચ્છા એક સામાન્ય ઈચ્છા છે એમાં એટલું બળ નથી. કેમ કે ઈચ્છા તો એને અનેકવિધ વિષયની થાય છે. એટલી સ્વરૂપ ના આનંદ ની ઈચ્છા કરે મને તો સ્વરૂપ નો આનંદ મળે ને તો મારે કઈ દીધો નથી. એમ તો એને જગત ના બીજા વિષયોની ઈચ્છા પણ થાય છે. તો એ બે ની કક્ષામાં ફેરશું કે એને આ સિવાય બીજું કઈ જોતું નથી, આ પણ જોઈ છે ને આ પણ જોઈ છે એમને કામ આવે. આસન ભવ્યો જેને સંસારનો કિનારો નજીક આવી ગયો છે. ત્રણ લીધા છે, યોગીઓ દેવેન્દ્રો મનુષ્યોમાં અને આસન ભવ્યો આસન ભવ્યા નામ મનસી જે એમના મનમાં નિરંતરમ પરમ આરાધ્યમ જે નિરંતર પરમ આરાધ્ય સ્વરૂપે છે. દેવ ની વ્યાખ્યા કરવી છે ને શિવ ભગવાન સુખાયો આનંદ જ્ઞાનાદિ ગુણસ્તવે સ્તુત્યમ છ તે પ્રમાણે આનંદ જ્ઞાનાદિ ગુણોનું જે સ્તુતિ કરે છે જે સ્તુત્ય છે સ્તુતિ ને યોગ્ય છે દિવ્ય આત્મ સ્વરૂપમ એ જ પ્રકારે જે અનંત જ્ઞાનાદિ ગુણ થી સ્તવન કરવા યોગ્ય છે અને જે દિવ્ય આત્મ સ્વરૂપે છે તત્સ્વભાવત્વા એવો સ્વભાવ હોવાને લીધે તથા એવ દેવસ્થિતિ તે એમને દીવ કહેવામાં આવે છે. વ્યવહારે સિદ્ધ પરમાત્મા ને દીવ કહેવામાં આવે છે, અને નિશ્ચિત થી પોતાના આત્મ સ્વરૂપ ને જ દીવ કહેવામાં આવે છે. પોતે જ પોતાનો દીવ છે, પોતે જ પોતાનો ગુરુ છે, અને પોતે જ પોતાના ધર્મ સ્વરૂપે છે. પોતાના સ્વરૂપે છે ને શું ભોગે ધર્મ કયો? નિશ્ચય દેવ પોતે, નિશ્ચય ગુરુ પણ પોતે, અને નિશ્ચય શાસ્ત્ર પણ પોતે. શાસ્ત્ર આત્મા માંથી નીકળે છે ને, આત્માને વાંચે અને શાસ્ત્ર માંથી નીકળે. પોતાના સ્વભાવને વાંચે અને શાસ્ત્ર વાંચ્યો. યુગનું શાસ્ત્ર વાંચે અને એમાં સ્વભાવ બતાવ્યો છે એને ન જુરે. એને શાસ્ત્ર વાંચ્યું નથી પણ કઈ બીજું વાંચ્યું. લૌકિકમાં પણ ગાંડા જેવો હોય, ઊંચી જુતી વાળો હોય, કોઈ કામ સોંપે, ગુજરાતનું શાક લઈ આવે, બજારમાં જઈને સારું શાક લઈ આવે, શાક લઈ આવવાનું, શાક લઈ આવવાનું, શાક લઈ આવવાનું, શાક લઈ આવવાનું, ઇલાજ કરે. શું કરે પણ તને શાક લાવવાનું નથી જોયું છે તો પણ હા, એ તો ઈ ધૂન કરું છું, ઈ જ મારા મગજમાં ધૂન છે. તમે કીધું એ સિવાય બીજી ધૂન છે શું કે સમજતો નથી મારી. એમ શાસ્ત્ર વાંચે અને શાસ્ત્ર માં લીધું એ પ્રમાણે જ બોલે, બોલે જ નહીં, જ બોલ્યા કરે. વ્યવહારની વાતમાં પણ શાસ્ત્ર પરિભાષાના શબ્દ નો ઉપયોગ કરે. તમને વિકલ્પ નથી, અમારો ઉપયોગ નથી, સલામ છે. પણ વાસ્તવિક એની પરિસ્થિતિ ઉત્પન્ન થાય નહીં, એ પેલા જ થાય. તત્સ્વભાવ તથેવ દેવસ્થિ, તેથી પોતે જ દેવ છે. જો પરથી પ્રયોજન હોય, પોતાના સિવાય બીજા થી પ્રયોજન હોય તો મુક્ત આત્મા રહેતા નથી, બંધ આત્મા થઈ જાય છે. એની સાથે સંબંધ વાળા બંધ કયો કે સંબંધ કયો? ભગવાન ને ભક્ત સાથે સંબંધ હોય કે ન હોય, કોઈ મારું તમારું નથી. મારું તમારું તો સામાન્ય માણસો કરે છે, આ મારું ના તમારું. જેની ભક્તિ કરે છે ભગવાન, ભગવાન પદે બિરાજમાન છે તેથી તેને ભગવાન કહ્યા.
એટલો તો સંબંધ ખરો ને,
એટલો સંબંધ ભગવાન ને નથી. ભક્ત ને છે ત્યાં સુધી, ભક્ત નો રાગ છે, રાગ છે ત્યાં સુધી પણ બંધ છે. આમ તો બહુ વિશાળ દ્રષ્ટિ હોય, મારું તમારું નથી કરતા, મારું તમારું થાય. બાજુ જય જગત બોલે છે ને, કે છે એમાં એક ગુણ છે કે આ મારા દેશના, આ પરદેશના એમ નહીં, જગતમાં બધા સરખા. બધા મનુષ્યો છે, બધા મનુષ્યો વચ્ચે ભાતૃભાવ, ભાઈઓ ભાઈઓ જોવા અને પ્રેમ હોવો, એક વિશાળ દ્રષ્ટિમાં એટલું જોવામાં આવે છે અને એ સારું ગણવામાં આવે છે. તો પછી જે ભગવાન પદે બિરાજમાન હોય, મારું તમારું કરે કે આ ભક્ત મારા ને આ મારા નહીં, એ તો એને જે નીચેના થઈ ગયા. સંકુચિત દ્રષ્ટિ વાળા થયા. સંબંધ કરે એટલું તો બંધન છે જ ને, સંબંધ કરે એટલું બંધન છે. સંબંધ રાગ દ્વારા થાય છે, મૂળ સાથે નો જીવ નો સંબંધ રાગ થી છે. આ આંગણે આવે કોઈ તો એની સાથે રાગ કરે, તમે મારા આંગણે આવ્યા તો એટલો એની સાથે સંબંધ. જયારે માણસો એ દિલ્હી થી આયેલા જતા હોય ટ્રાફિક રોજ, એ કઈ બધા આંગણે આવ્યા એમ કહેવા તો નથી. આંગણે આવ્યા કોણ કે જેને આવકાર આપ્યો એટલા. આ મંદિર મારું છે અને ગામ ના મંદિરો મારા, એમ કે આનો વહીવટ મારા હાથમાં છે. બીજા મંદિર નો વહીવટ કરવા દે, કોઈ મૂકવા દે. તમે કોણ પૂછનારા એમ કહી દે. આપણને કોઈ પૂછે તો પછી કેમ માન્યું કે આ મંદિર મારું નથી એમ કેમ માન્યું? ને ક્યાં
માન્યું?
એને ક્યાં એમાં માન્યું નથી કે આ મંદિર મારું નથી. મંદિર મારું છે એમ માન્યું છે. બોલે ગમે ત્યાં, બોલવામાં તો છેતરી શકે, પણ રાગ થાય એમાં એનો આત્મા તો કઈ છેતરા છે. કર્મ તો રાગ અનુસાર થવાના છે કે ભાષા અનુસાર બંધાવાના છે? એના પરિણામ અનુસાર કર્મ નો સંબંધ થશે. ભાષા અનુસાર કઈ કર્મ નો સંબંધ નહીં થાય. એટલે કઈ અડવું બોલશે તો હજી બીજા છેતરા છે, આ મારું નહીં. પણ કર્મ ના પ્રમાણ છેતરા છે તો રાગ પર સેવા સંબંધ પામશે. સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે પરિણમે છે, પણ સંબંધ થાય છે એ પણ સ્વતંત્ર છે. એનો સંયોગ છે, એ સંયોગ ને સંબંધ કહેવામાં આવે છે. એનો રાગ છે ને, એના નસીબ ઉપર રાગ છે. મારું નસીબ સારું હોય તો સારું છે, મને પુણ્ય કર્મ નો બંધ થાય તો સારું, મને પાપ કર્મ નો બંધ ન થાય તો સારું. એમાં રાગ દ્વેષ કરે છે કે નહીં? ભવિષ્યમાં એવું આપણું ભાગ્ય હોય કે બધા સુખી એ આપણા ઘરના હો, બીજાની વાત નથી. એમાં આપણા ઘરના બધા બેરા છોકરા છોકરાના છોકરાઓ બધા કોઈને કઈ તકલીફ થાય નહીં એવું આપણું નસીબ હોય તો છે કે ના? વિચારે કે વગર વિચારે
આપણને આવું પત્ર સાંભળવું મળ્યા કરે
છે ને? એ નસીબ ઉપર જ એને કર્મ ઉપર નો રાગ છે કે નહીં? રાગ છે કે નહીં? એવું છે એ દ્રવ્ય સ્વભાવ છે એમ કહ્યું છે. ખરેખર એ વસ્તુ નો સ્વભાવ છે, વ્યવસ્થિત હોય છે. વિશ્વની અંદર તમામ પદાર્થોનું પરિણામ વ્યવસ્થિત છે, સ્વભાવથી વ્યવસ્થિત છે. કોઈના કરવાથી વ્યવસ્થિત નથી, પણ એ
સ્વભાવથી
વ્યવસ્થિત છે. સ્વભાવ માત્ર કેમ લાગે? કોઈ એમ કહે કે ઝાડનો દાણો સફેદ છે અને ચોખાનો દાણો પણ સફેદ છે, તો કોક વાર તો ઝાડમાં દાણા આવી અને ચોખાની ડુંડી કેમ નો આવે, એક વાર તો આવી જોઈએ. દર વખતે ઝાડ વાવી અને ઝાડ જ વાવું કે એની અંદર ડુંડી ઝાડ નહીં આવે. આ કઈ બરાબર છે, કોક વખત તો સફેદ આ બી સફેદ છે ને આ પણ સફેદ છે, આપણે ક્યાં રંગ પલટવો છે ભાઈ? ઝાડના દાણા માંથી ઝાડનો જ ડુંડી આવે, એ જ કુદરત નો સ્વભાવ છે. વસ્તુ સ્વભાવમાં તર્ક શું પછી, એમ કેમ થયું એ પ્રશ્ન જ નથી. એ બીજમાં એ જ યોગ્યતા છે, ઉપર ડુંડી ઝાડને જ ડુંડી આવે, એમાં ચોખાની ડુંડી આવવાની યોગ્યતા નથી અને કેમ આવતી નથી એ પ્રશ્ન અસ્થાને છે. હા, જુવાર નો દાણો લાવ્યો હોય ને ચોખાની ડુંડી આવે તો પ્રશ્ન નો અવકાશ છે, આમ કેમ થયું. આમાં યોગ્યતા જુવાર ની બીજ ની હતી અને અહીંયા ચોખાની ડુંડી આવી, આમ કેમ બન્યું? આ પ્રશ્ન હજી કઈ યોગ્ય છે ને સ્થાને છે, પણ ઓલો પ્રશ્ન તો સ્થાનમાં છે. ભોગ્ય વિશેષ ના સ્થાન કે દ્રવ્ય સ્વભાવ પુણ્યથી પૈસા મળે છે, એ તો પુણ્યથી જ મળે છે, એમ વ્યવહાર કરાય છે. એટલા માટે કે આ પુણ્ય યોગ હોય છે ને અહીંયા પૈસા આવે છે, અને એટલે તો લોકો પુણ્ય ઉપાર્જન કરવા ચાહે, પુણ્ય ધર્મ પણ માને છે. આવશે અધિકાર હવે ઈશ્વર થાય, ઇન્દ્રિય સુખ ના સાધનભૂત જે શુભોપયોગ છે એનું સ્વરૂપ કે છે, અને એ શુભોપયોગ ના ફળ માં જે ઇન્દ્રિય સુખ મળે છે ત્યારે જે ઉપયોગ થાય છે એ શુભ ઉપયોગ થાય છે. આમ સંસારનો ચક્કર ચાલે છે, એ શુભ ઉપયોગ કરે છે એના ફળમાં ઇન્દ્રિયના વિષયો મળે છે, એ મળે છે ત્યારે એ અશુભ ઉપયોગ એને ભોગવવા કરે છે, પાપ કર્મ પાછો શુભ ને અશુભ નું ચક્કર ચાલે છે. એ સંસારના ચક્કર માંથી કોઈ છૂટતો નથી. એવમ સ્વભાવે ને એવમ, સંસ્કૃત માં બીજી બે વધારાની કથા છે પછી એમણે કથન રૂપેણ ગાથા દ્વયમ ગતમ. એ પ્રમાણે સ્વભાવથી સુખ સ્વભાવ હોવાથી વિષયો પણ મુક્તાત્માઓને સુખનું કારણ થતા નથી, એ કથન રૂપે બે ગાથા ગીત. અથવા ઈદાનીમ શ્રી કુનકુંદાચાર્ય દેવાહ પૂર્વોક્ત લક્ષણ અનંત સુખ આધારભૂતમ સર્વજ્ઞ વસ્તુસ્તવેન નમસ્કુર્વંતિ. આ બે નમસ્કાર આગળ એક નમસ્કાર બીજી ગાથા ગઈ યાદ હોય તો અધિકાર પૂરો કરે છે. સર્વજ્ઞપણું છે એને નમસ્કાર કરે છે. તેજો દિથી નારાયણ ઇચ્છી સુખમ ધ્યેયો તીવણ પહાણ દયમ નાપમ જસ સો હરિયો અરિયંત દેવ અરિયંત નિશ્ચિત બેનિત તેજ હો પ્રભામંડલમ. તેજ એટલે તે પ્રભા, તેજનું મંડળ એને તેજ કહ્યું છે. જગત્રય કાલત્રય વસ્તુગત યુગપદ સામાન્ય અસ્તિત્વ ગ્રાહકમ કેવલ દર્શન તથા એવું સમસ્ત વિશેષ અસ્તિત્વ ગ્રાહકમ કેવળ જ્ઞાન વૃદ્ધિ શબ્દ ના સમક્ષરણ આદિ દક્ષિણા વિભૂતિ અંદર માં ત્રણ કાળ અને ત્રણ લોક ને યુદ્ધપૂર્ણપણે એનું સામાન્ય અસ્તિત્વ ભેદ પાડ્યા વિના એના સામાન્ય અસ્તિત્વ ને ગ્રહણ કરનારું કેવળ દર્શન, તે જ પ્રમાણે યુગપતપણે, તે જ પ્રમાણે એટલે યુગપતપણે સમસ્ત વિશેષ અસ્તિત્વ ને ગ્રહણ કરનારું કેવળ જ્ઞાન, તમામ ભેદો સહિત જાણનારું કેવળ જ્ઞાન, તેજો દિઠ્ઠી નાણમ. હવે વૃદ્ધિ, વૃદ્ધિ શબ્દ થી સમવસરણ આદિ લક્ષણ વિભૂતિ બહાર મારી ભગવાન ને સમવસરણ વગેરે ની વૃદ્ધિ છે. સુખ શબ્દ એનો અવ્યાબાદ આનંદ સુખમ, સુખ શબ્દ થી એમાં કોઈ બાધા નથી, હિણપ નથી, વધતું ઘટતું નથી, એવું એકરૂપ અનંત સુખ છે એ સુખ શબ્દ થી જાણવું. તદપદ અભિલાષેણ તે પદ ના અભિલાષ થી ઇન્દ્રાદયોપી મૃત્યત્વમ કુર્વંતી ઇતિ એવ લક્ષણમ ઐશ્વર્યમ. તે પદ ના અભિલાષ એવા ઇન્દ્રો વગેરે પણ ઇન્દ્રો માં ગણધર બધા આવી ગયા. ભગવાન ને જે સ્તુતિ કરે છે, ભગવાન ના જે ગુણગાન ગાય છે, એમના એવું જેમને ઐશ્વર્ય છે એ લક્ષણ થી એમનો ઐશ્વર્ય કે ઐશ્વર્યમ, તેથી એમને ઈશ્વર કહેવામાં પણ આવ્યા. ત્રિભુવન અધિશાનામ અપી વલ્લભત્વમ દેવમ ભણીને તે, અને ત્રણ ભુવન ના અધીશ, ત્રણ ભુવન ના અધીશ હોવાથી એમને દેવ કહેવામાં આવે છે. વલ્લભત્વમ વલ્લભપણ પચીસ જ પ્રાપ્ત થાય છે કે એને વલ્લભ કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટ વલ્લભ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ પણ હોવાથી ત્રણ ભુવન અધિષ્ઠપણો અને ઉત્કૃષ્ટ પણ હોવાથી જેમને દેવ કહેવામાં આવ્યા છે. ઇથમ ભૂતમ મહાત્મ્યમ યશ્ય સો અરહમ ભણ્યતે, આ પ્રકારનું જેમનું મહાત્મ છે એવા મહાત્મ્ય વાળાને અરહંત ભગવાન કહેવામાં આવે છે. ઇતિ વસ્તુસ્તમન રૂપેણ નમસ્કારમ કૃતન મતઃ, એ પ્રમાણે વસ્તુસ્તમન રૂપથી નમસ્કાર કર્યા. એમને એમની વિશેષણ બધા એમને એમ લગાડી દીધા નથી, એમનામાં જે વસ્તુ ગુણ પ્રગટ થયા છે વસ્તુમાં એ વસ્તુસ્તમન રૂપ કયા છે. પેલા શબ્દ જ વ્યક્ત છે, પૂર્વોક્ત લક્ષણ અનંત સુખાધારભૂતમ સર્વજ્ઞમ વસ્તુસ્તવે નમસ્કુરવંતી, વસ્તુની સ્તુતિ કરતા નમસ્કાર કરવામાં આવે. એ રીતે શિવ ભગવાન અરિયંત ભગવાનને નમસ્કાર કર્યા. અથવા તસ્યૈવ ભગવત સિદ્ધ અવસ્થાયામ ગુણસ્તમ રૂપેણ નમસ્કારમ કુરવંતી, એ પ્રમાણે ભગવાન સિદ્ધને એમના ગુણસ્તમ રૂપ નમસ્કાર કરવામાં આવે છે. ગુણસ્તમ એમ નથી ભાઈ તમે શરીર સુંદર છે, આવો સરસ હાર પહેર્યો છે અને આવો સરસ મુગટ પહેર્યો છે, એ રીતે સ્તવન કરતા આત્માના ગુણની સ્તુતિ કરે છે. નમસ્કારો ની હું નમસ્કાર કરું છું, પણ તમ ગુણદો જીગદરમ અવિચ્છેદમ મણો દેવ પરી ભાવમ અપૂર્ણ ભાવણી બદ્ધમ પ્રણમામી પુણો પુણો સિદ્ધમ. નમસ્કારો મી પુણો પુણો પુનઃ પુનઃ ફરી ફરીને નમસ્કાર કરો. કમ કોને કે પરમાગમ પ્રસિદ્ધમ સિદ્ધમ, જે પરમાગમમાં પ્રસિદ્ધ છે એવા સિદ્ધને હું નમસ્કાર કરો. સિદ્ધને સિદ્ધમ તમ સિદ્ધમ તે સિદ્ધ ને નમસ્કાર કરું છું. તે સિદ્ધ ને એટલે કે જે પરમાગમમાં પ્રસિદ્ધ છે એવા સિદ્ધ ને નમસ્કાર, એટલે કે પરમાગમોમાં જેમની પ્રસિદ્ધિ, જેમના ગુણ વિશિષ્ટતાથી જેમની પ્રસિદ્ધિ ગણી છે, જે સ્વરૂપે છે ને, સિદ્ધ છે જે સ્વરૂપે છે, પ્રાપ્ત કરવા માટે ધીરૂપ હોવાથી, પ્રાપ્તિની અપેક્ષા એ ધ્યેયના સ્થાને હોવાથી, પરમાગમમાં એ ધ્યેયની વારંવાર પ્રસિદ્ધિ કરવામાં આવે છે. સંસારી જીવ નું કઈ પણ પ્રયોજન હોય તો આ પદ પ્રાપ્ત કરવાનું, બીજું કઈ એને પ્રયોજન પ્રયોજન ના સ્થાને રાખવા લાયક નથી. એટલે એમ બીજું પરમાગમ, પરમાગમ પ્રસિદ્ધમ સિદ્ધમ, પરમાગમ માં જે પ્રસિદ્ધ છે એવા સિદ્ધને ફરી ફરીને નમસ્કાર કરું છું. પ્રથમ ભૂતમ એવા છે કે અવ્યાબાદ અનંત સુખાદી ગુણી અધિકતર સાધિકતર ગુણમ, એમનામાં જે ગુણો છે ને એ ઘણા ગુણો છે, અધિકતર ઘણા ઘણા ગુણો છે. કેવા? કે અવ્યાબાદ અનંત સુખ વગેરે 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 અધિકતર સાધિકતર, જે સાધવા જેવા છે, વિશેષપણે જે સાધવા જેવા છે એવા અવ્યાબાદ અનંત સુખ વગેરે આદિ કહેતા વગેરે અનંત ગુણો એમનામાં. પછી કેવા છે યથા પૂર્વ અહદ અવસ્થાયામ મનુજ દેવેન્દ્ર આદય સમવસરણે સમાગત્ય નમસ્કુર્વંતી તેન પ્રભુત્વમ ભવતી તદ અતિક્રાંતત્વાત્. અતિક્રાંત મનુજ દેવ પ્રતિ ભાવમ, શું કહે નવો ભાવ થોડો કાયદા છે કે પૂર્વે જે અરંત અવસ્થામાં મનુષ્ય અને દેવેન્દ્ર દ્વારા સમવસરણે આવીને જે નમસ્કાર નમસ્કાર કર્યો કરતા હતા, મનુષ્યને દેવેન્દ્ર દ્વારા સમાવસરણમાં આવીને નમસ્કાર કરવામાં આવતો હતો, તેથી જેમને પ્રભુત્વ પણ છે, દેવો અને મનુષ્યો જેને નમસ્કાર કરતા હતા, દેવેન્દ્રો અને મનુષ્યો, તેથી જેવો પ્રભુ છે તદ અતિક્રાંતત્વાત, એને પણ અતિક્રાંત કરીને એવા અરહિંદ પદનું પણ અતિક્રાંત પણ કરીને એથી આગળ જઈને અતિક્રાંત મનુજ દેવ પ્રતિભાવમ, મનુષ્યને દેવોના જે પતિ કહેવાય છે એવા ભાવને પણ જે અતિક્રાંત કરી ગયા એમ બીજું છે. અતિક્રાંત મનુજ દેવ પ્રતિભાવમ, મનુષ્યને દેવના પતિ તો અરિંદ હતા, કારણ કે પ્રત્યક્ષ જોઈને નમસ્કાર કરતા હતા, એને પણ અતિક્રાંત કરી ગયા. એટલે એથી પણ જે આગળ છે એમ કેમ છે, હરિયમ થી પણ જેમનું પદ આગળ છે, વિશિષ્ટ છે. પુનશ્ચ કેમ વિશિષ્ટમ, વળી કેવા છે, સેનાથી વિશિષ્ટ છે કે દ્રવ્ય ક્ષેત્ર આદિ પંચ પ્રકાર ભવાત વિલક્ષણ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ નિજાત્મ ઉપલંબ લક્ષણો યો સૌ મોક્ષ તસ્ય આધીનત્વાદ અપુનર્ભવ નિબદ્ધમ નીતિ ભાવ. ભાવ થી છૂટી ગયા છે દ્રવ્યો ક્ષેત્રો આદિ પંચ પ્રકાર ભાવ, ભાવના પાંચ પ્રકાર છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને ભાવ, જે પાંચ પ્રકારનો સંસાર ગણ છે, એ પરાપંચ પરાવર્તન રૂપ જે ભાવ છે એનાથી વિલક્ષણ મોક્ષ ગતિ છે, મોક્ષ ગતિને પ્રાપ્ત થયા છે ને એમ કેમ છે, એનાથી લક્ષણ સ્વભાવ પોતાનો જે શુદ્ધ બુદ્ધિ સ્વભાવ છે તેનાથી ઉત્પન્ન છે એવું જે મોક્ષ, એનાથી ઉત્પન્ન લક્ષણ મોક્ષ છે. શુદ્ધ બુદ્ધ નિજ આત્મ સ્વભાવ ઉપલંબો લક્ષણો મોક્ષ, પોતાના શુદ્ધ સ્વભાવથી ઉત્પન્ન થયેલો સ્વભાવરૂપ થયો તે મોક્ષ છે. મોક્ષ કહો નિજ શુદ્ધ લાભ, પોતાના શુદ્ધ સ્વભાવની પૂર્ણ વ્યક્ત શુદ્ધિ એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. અવ્યક્ત શુદ્ધિ તો શક્તિ શક્તિ લક્ષણ મોક્ષ તો અનાદિ અનંત બધા જીવોને છે. 324 ગાથામાં મોક્ષ ને આધીન હોવાથી એમને અપુનર્ભવ ફરીને ભવ થતો જે અપુનર્ભવ માં નિબદ્ધ છે એવો ભાવ અહીંયા કહેવામાં આવ્યો છે. એવો અભિપ્રાય છે જે શિવ પરમાત્મા ને ફરીને સંસાર થતો એને ફરીને અવતાર થાય એવું જગત માં ઈશ્વર ના અવતાર નું પ્રસિદ્ધ પણ છે એમાં નિરાકરણ આવી જાય છે. મુક્ત આત્માઓ ને જન્મ મરણ હતા નથી એટલે ભાવ નથી એ જીવોનું કે શુભ આમ છે ને અશુભ શુભ ઉપાધે છે ને અશુભ છોડવા જેવું છે એ પ્રકારે જે મૂંઢપણું છે એનું નિરાકરણ કરવા માટે દેવ જદિ ગુરુ દેવ યતિ ગુરુ ઇત્યાદિ પહેલી ગાથા એ છે. ઉપન સિંહ દેવ જદિ ગુરુ એને પેલા શું શરૂઆત ત્યાંથી કરે છે એવી દસ એ દસ ગાથા પર્યંત પ્રથમ જ્ઞાનકંડિકા કચ્છી દે પહેલી જ્ઞાનકંડિકા કહેવામાં આવશે. તદનંતર આ બધી પીઠિકા છે કેટલી કેટલી ગાથામાં શું શું વિષય કહેશું એની ટૂંક ટૂંક વિષય સૂચિ જેને કહેવાય છે એ કહે છે. તદનંતર આપતો આત્મ સ્વરૂપ પરિજ્ઞાન વિષે મુંડત્વ નિરાકરણ અર્થમ સત્તા પાવારંભમ ઇત્યાદિ સપ્તગાથા પર્યંતમ દ્વિતીય જ્ઞાન ખંડિકા બીજી જ્ઞાન ખંડિકામાં શું કહેશે ત્યાર પછી કે આપતો એવા આત્મ પરિજ્ઞાન વિષે આપતો એટલે જેમાં વિશ્વાસ મૂકવો જેની શ્રદ્ધા કરવી એવો જે આત્મા તેના પરિજ્ઞાન વિશે એનું જ્ઞાન આત્મજ્ઞાન કરાવવા માટે અને મુંડત્વ નિરાકરણ એનું એનું અજ્ઞાન નું નિરાકરણ કરવા માટે આત્માના સંબંધમાં સત્તા પાવારંભમ 11 ગાથા પછી દસ પછી 11 ગાથામાં પહેલા શબ્દ છે સત્તા પાવારંભમ એ વગેરે 7 ગાથા પર્યંત બીજી જ્ઞાન ખંડિકા છે. અથવાનંતર ત્યાર પછી દ્રવ્યગુણ પરિજ્ઞાન વિશે દ્રવ્યગુણ પર્યાય પરિજ્ઞાન વિશે દ્રવ્યગુણ અને પર્યાય નું પરિજ્ઞાન વિષયમાં મુંડત્વ નિરાકરણ અર્થમ મુંડત્વ નો નાશ કરવા માટે તેના વિષયમાં દ્રવ્યગુણ પર્યાયમાં જે મૂંઢ થાય છે તેનું જેને અજ્ઞાન છે દવાદી ઇત્યાદિ ગાથા 8 પર્યંતમ 10, 7, 17, 8, 25 આઠ ગાથા પર્યંત તૃતીય જ્ઞાન ખંડિકા ત્રીજી જ્ઞાન ખંડિકા છે. એ રીતે પેલો 25 ગાથાનો જ્ઞાન ખંડિકા પહેલો જ્ઞાન ખંડિકાનો વિચાર છે. તદનંતર ત્યાર પછી સ્વપરતત્વ પરિજ્ઞાન વિશે મુંડત્વ નિરાકરણ આ બધે એમ કીધું આ વિષયમાં મૂંઢપણો નાશ કરવા માટે આ વિષયમાં મૂંઢપણો નાશ મૂંઢ એટલે જ્ઞાન સ્વપર તત્વ જ્ઞાન પરિજ્ઞાન ના વિષયમાં પૂતે અને પર જે ભિન્ન છે એનું જે પરિજ્ઞાન છે એ વિષયમાં અજ્ઞાન ના નાશ ના અર્થે નાણપગમ ઇત્યાદિ ગાથા દ્વયના બે ગાથા દ્વારા ચતુર્થ જ્ઞાન ખંડિકા પછી બીજી 4 ગાથા પુણ્યમ જીવસ્ય વિષય તૃષ્ણા ઉત્પાદયતી પુણ્ય છે એ જીવને વિષય તૃષ્ણા ના ઉત્પન્ન કરવા વાળો ઉત્પાદન કરવા વાળો છે ઇતિ કથન રૂપે એ કથન રૂપે ગાથા ચતુષ્ટ 4 ગાથા કહે છે. 10 ગાથા ની વાત થઈ
મારા છે
તિરાહાર ન થાય તો કઈ નહીં પણ તારા આત્મા માં આત્મજ્ઞાન ન થાય એવું તો કઈ છે, કુંડ વાળા ને જ્ઞાન થાય, બાકીના ને જ્ઞાન થાય. ભલે બંધ આવે એનાથી કઈ એને ધર્મ થવાનો
નથી. એ તો કેતા જાય સારા,
પુણ્ય યોગ છે એટલે એને દાન આપ્યું. દાન નો ભાવ પાછો પૈસા હોય કરી શકે એવું નથી. એવો જે પુણ્ય નો દાન નો ભાવ છે એ પૈસા હોય એની પાસે તો કરી શકે એમ નથી.
એમ નથી,
બિલકુલ નિર્ધન હોય એને પણ એવો ભાવ આવે કે આ એક માર્ગ એવો છે કે એના નિમિત્તો જેના દ્વારા પ્રસિદ્ધ થાય છે એવા નિમિત્તો માર્ગ ની પ્રસિદ્ધિ થાય છે એવા દેવ ગુરુ શાસ્ત્ર ની સ્થાપના અથવા પ્રચાર એ તો રીતે પાટા બાંધીને પણ કરવા જેવો છે. એ બોલો આ 10 લાખ આપે એના કરતા હું તો ભાવ થાય એવો એને કરવો હોય
તો
10 લાખ ખિસ્સામાં હોય તો ભાવ થાય પુણ્યનો એવું પણ વસ્તુના સ્વરૂપમાં નથી. પુણ્યવાળા વિરાસ્ત્ર બંધ આવે કે વગર પુણ્યવાળા જવાબ આપી જોઈએ એમાં. એને કોઈ બાહ્ય સાધન ની જરૂર નથી. પાપ કરવા માટે બાહ્ય સાધન ની જેમ જરૂર નથી, એમ પુણ્ય કરવા માટે પણ બાહ્ય સાધન ની જરૂર નથી, અને ધર્મ કરવા માટે પણ બાહ્ય સાધન ની જરૂર નથી. એ તો જીવ સ્વયં જ કરે છે, કોઈ સાધન થી કરે છે એમ તો છે નહીં. પણ એ વસ્તુની સ્થિતિ જ નથી ને. જીવના પરિણામ જીવ સ્વતંત્ર કરે છે, એ સાધન ને લઈને શું કરે છે. તદનંતરમ ઉપસંહારણ રૂપેણ ગાથા દ્વયમ, 10 ગાથાનો જે પહેલો અધિકાર છે ને જ્ઞાન મંડિકાનો, 4 ને 4 8 ને 2, આત્માનો સ્વભાવભૂત જ્ઞાન અને સ્વભાવભૂત સુખ, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય સુખ, એનો પ્રતિપક્ષ એટલો વિસ્તાર પૂરો કર્યો. હવે એ જ્ઞાનના વિષય, જ્ઞાનના જ્ઞાન અધિકારમાં, જ્ઞાન તત્વમાં, જ્ઞાનનો વિષય સુખ શુભોપયોગ થાય છે એનું સ્થાન શું એનો પ્રારંભ કરે છે. હવે ઇન્દ્રિય સુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતા આરંભતા તેનો સાધન, ઇન્દ્રિય સુખનું સાધન એટલે કારણ જે શુભ ઉપયોગ, શુભ કર્મ, શુભ ભાવ એના સ્વરૂપને કહેવામાં આવે છે. શુભ ઉપયોગ એટલે કે શુભ ભાવનું સ્વરૂપ એ અહીંયા કહેશે. શું છે કે બાહ્ય ઇન્દ્રિય જે સુખ મળે છે, જે બાહ્ય વિષયો મળે છે એનું એ કારણ નિમિત્ત ગણવા માંગીને આવે છે. દેવ જદી, દેવ જદી ગુરુ પૂજાસ, ચેવ દાણમી વાસ, ઉવાસાદી સુરતો રતો સો ઉગોપો પા તથા ઉપવાસ આદિમાં રક્ત આત્મા જેની પ્રીતિ છે, રક્ત છે એટલે પ્રીતિવાન છે, બીજું ગુરુને યતિની પૂજામાં જેની પ્રીતિ છે, દાનમાં જેની પ્રીતિ છે, પરાણે આપે છે એની વાત છે. આપો ને આપો, તમારે તમારે તો દેવું જોઈએ, દેવું જેની પ્રીતિ છે, સુશીલ જે ભાઈ શીલ છે, બ્રહ્મચર્ય આદિ અનેક વ્રત છે, એ વ્રત માં પણ ઉપવાસ કરે છે, નથી ખાધું નથી ખાધું નથી ખાધું એમ એમ નહી છે કે આજે આહાર ન ખપે એમની પ્રીતિપૂર્વક જેનો સ્વભાવ છે, એવું જે પ્રતિવાન આત્મા છે તે શુભ ઉપયોગ આત્મક છે, એને શુભ ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે આ આત્મા દુઃખ ના સાધન ભૂત એવી દ્વેષ રૂપ તથા ઇન્દ્રિય વિષય ના અનુરાગ રૂપ અશુભ ઉપયોગ ભૂમિકા ને ઓળખી જઈને પ્રતિપક્ષ લે છે, આમ વિષય ચોખ્ખો થાય ને, અશુભ નો અભાવ છે એને શુભ ઉપયોગ કહેવામાં, અશુભ સાથે હોય દ્વેષ પૂર્વક દાન કરે એમાં તો શુભ ઉપયોગ પણ પુણ્ય કર્મ નું બંધન પણ એમાં રહેતું નથી. કે જયારે આ આત્મા દુઃખ નો સાધનભૂત જે શુભ ઉપયોગ ની ભૂમિકા દુઃખ નું સાધનભૂત છે, એનાથી દુષ્ટ કર્મો પાપ કર્મો બંધાય છે, તેને દુઃખ નું સાધન કહેવામાં આવે છે. એવી દ્વેષ રૂપ અનેક પ્રકારનો જે દ્વેષ નો દુર્વિંછા નો ભાવ, એક આ માત્સર્ય નો ભાવ, આના કરતા હું આગળ જાઉં, આપણું ઓછામાં એ તે બંધ કરી છે ને, મારો આત્મા અને મારો દેહ ભિન્ન છે એ ઉત્કૃષ્ટ ન્યાય છે, એ જ્ઞાન થાય છે ને. પણ બીજા જીવને બીજાના શરીરના ગમે એમ થાય, મસળી નાખો ચોળી નાખો મારી નાખો છેદી નાખો ભેદી નાખો, દેહ ને આત્મા તો
ભિન્ન છે,
ભિન્ન છે તો ન્યાય રહેશે ને, એ ન્યાય થી વિરુદ્ધ છે. દેહ ને આત્માના ભિન્ન નો ન્યાય એ વિરુદ્ધ છે. કેમ કે પ્રાણ ના જુદાપણા થી અથવા પ્રાણ ને પ્રતિકૂળ, કોઈના પ્રાણ ને પ્રતિકૂળ જવાથી એને દુઃખ થાય છે, એ સંસારી છે ને એને દુઃખ થાય છે, એ તારે એને એ રીતે એની સ્થિતિ જાણવી એ પણ એક ન્યાય નો વિષય છે. એમ ના જાણે તો અન્યાય થશે, એ વિષય બહુ બોલો છે. અહીંયા શું કહે છે, એટલા માટે આ પ્રવચન સાર છે ભાઈ, પ્રવચન સાર માં આવા ઘણા ન્યાયો છે, એમાં જે વ્યવહારના ભાંગાની સાથે જે અધ્યાત્મની ગૂંથણી છે અમૃત કુંકુંદાચાર્યની, બહુ અદભુત વિષય લીધો છે. શું કહે છે કે દુઃખ નું સાધનભૂત એવી દ્વેષ ની ભૂમિકા અને પાંચ ઇન્દ્રિયના વિષય ઉપર અનુરાગ કરવો, પ્રીતિ કરવી, એવી જે અશુભ ઉપયોગની ભૂમિકા, એ અશુભ ઉપયોગની ભૂમિકા છે, એને ઓળંગી જઈને એને પાર કરીને એથી આગળ જઈને દેવની ગુરુની યતિની પૂજા કરવી, દાન આપવું, શીલ પાળવું, ઉપવાસ વગેરેની પ્રીતિ સ્વરૂપ જે ધર્માનુરાગને અંગીકૃત કરે છે, ધર્માનુરાગ પૂર્વક માન મેળવવા માટે નહીં એમ લીધું, ત્યારે તે ઇન્દ્રિય સુખના સાધનભૂત, ઇન્દ્રિય સુખના કારણભૂત શુભ ઉપયોગ ભૂમિકામાં આરૂઢ કહેવાય. અનુરાગ રૂપ પરિણામ અશુભ ઉપયોગ રૂપ, એ અશુભ ઉપયોગ દુઃખ નું કારણ છે, ઉપયોગના કારણે પણ તીવ્ર દુઃખ છે, એમાં તીવ્ર આકુરતા છે, અશુભ ઉપયોગના કાળમાં તીવ્ર આકુરતા છે, અને એના ફળમાં પણ પરંપરા એ પ્રતિકૂળતા વધી ગયું. અશુભ ઉપયોગ ભૂમિકા એ દુઃખનું સાધન છે, એટલે કસાયની તીવ્રતાથી મંદતામાં આવીને દેવ ગુરુ યતિની પૂજા દાન શીલ અને ઉપવાસ ભક્તિભાવના પ્રકાર છે. વિકરાગ દેવ ગુરુ એટલે આચાર્ય વગેરે વિકરાગી સાધુ વૃત્તિ યત્નાથી સ્વરૂપનો યત્ન કરે છે તે વિધિ એની પૂજા ભક્તિ અર્પણતા એ પ્રત્યે દેવ ગુરુ યતિ પ્રત્યે અર્પણતા અને પૂજા કરે છે. દાન ચાર પ્રકારના દાન છે, બ્રહ્મચર્ય વગેરે અને ઉપવાસ આદિ તપશ્ચર્યા બાહ્ય તપશ્ચર્યા તેમાં પ્રીતિ સ્વરૂપ ધર્માનુરાગને અંગીકૃત કરે છે. ધર્મના અનુરાગપૂર્વક કષાયની તીવ્રતાને ઓળંગી જઈને કષાયની મંદતામાં જે કોઈ જીવ આવે છે ત્યારે તે શુભ ઉપયોગ ભૂમિકામાં આરૂઢ કહેવાય છે. કે જે શુભ ઉપયોગ ભૂમિકા ઇન્દ્રિય સુખના સાધન ગણવામાં આવે છે, એના નિમિત્તે જે કર્મ બંધાય છે એ કર્મના ફળમાં પાંચ ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા સંયોગ સામગ્રી મળતી જોવામાં આવે છે. તેથી શુભ ઉપયોગને ઇન્દ્રિય સુખના સાધન ગણવામાં આમ તો જગતમાં પણ સામાન્ય માણસો તો એ માને જ છે. ભગવાનની ભક્તિ પૂજા જપ માળા કરીએ તો આપણે સુખી રહીએ. કર્મની વ્યવસ્થા કેમ છે એ ભલે ખબર ન હોય, શું ઉપયોગ એના નિમિત્તે કર્મ સુખ સુખ કર્મ બંધાય એ વગેરે કદાચ ખબર ન હોય, પણ આપણે ભગવાન બાજુ ચિત્તને પુરવીએ 24 કલાકમાં થોડો ટાઈમ પણ આપણે એના માનેલા ભગવાન આપણે દુઃખી છીએ નહીં એનું જાડી સમજણ તો સામાન્ય લોકોને પણ વ્યવસ્થિત વાત છે. આચાર્ય કે શું યોગ ખરેખર તો ધર્માનુરાગ પૂર્વક જે થાય ત્યાં તો હજી શું વધારે છે, કેમ કે એને કાંઈક એમાંથી લેવું છે, બદલો લેવો છે. થોડી માળા બની કે કોઈ ઉપવાસ કર્યો એની સામે બદલો જેને મેળવવો છે એને તો ધર્માનુરાગ પણ રહેતો નથી. ખબર વાત રહેશે ને, પ્રીતિપૂર્વક ધર્માનુરાગ અંગીકૃત કરે છે. એટલે દેવ ગુરુ શાસ્ત્ર છે એ પૂજ્ય છે, કેમ કે પવિત્ર સ્વરૂપ છે તેથી પૂજ્ય છે. એમના પ્રત્યે બહુમાન છે અને ધર્માનુરાગથી એના પ્રત્યે અર્પણતામાં જે પૂજા વગેરેનો ભાવ છે એને શું આવે છે અને એ શુભ ભૂમિકાના કાળમાં જે કોઈ નવા કર્મનું બંધન થાય છે એ શુભ પ્રકૃતિ કાળમાં એને ઇન્દ્રિય સુખ મળે છે, એટલે બહારમાં પ્રતિકૂળતાઓ થતી નથી. સ્વર્ગનો ભાવ મળે, રાજા થાય, સુર થાય, સ્વરૂપની દ્રષ્ટિ તો થઈ નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી એટલે અનાદિની સ્વરૂપની દ્રષ્ટિ તો રહી છે. સ્વરૂપની દ્રષ્ટિમાં સંયોગો સંયોગને અનુસરીને દ્રષ્ટિ છે, સંયોગો ત્યાં બદલાઈ ગયા તો ત્યાં જે કોઈ પ્રકારના જીવના વૈભવના સંયોગો છે એના ઉપરની એની દ્રષ્ટિ છે. તેથી એમાં વિશેષપણે એનો રસ આવે છે, વિશેષ કસાય થાય છે અને ત્યાંથી અધોગતિમાં કથા આમાંથી તાત્પર્ય નીકળે છે. જે ઉપયોગ છે એ ભલે ઇન્દ્રિય સુખ નું કારણ છે તો પણ ઇન્દ્રિય સુખ છે એ અશુભ ઉપયોગ નું કારણ છે. આમ ચક્કર ચાલે છે. શુભ ઉપયોગ છે ઇન્દ્રિય સુખ ના સાધન નું કારણ હોવા છતાં ઇન્દ્રિય સુખ છે એ અશુભ ઉપયોગ નું કારણ થાય. એટલે એટલો શુભ માં કોઈ રહે એમ બનતો શું હોય છે એમાં એકલી સ્વરૂપ ની દ્રષ્ટિ હોય છે અથવા તો જે શુભ વિકાર છે વિકારી ભાવ છે ને એના ઉપર ની દ્રષ્ટિ છે કે આ વિકાર કર્તવ્ય છે એમ એમ આવી જાય છે. તેથી વિકાર કર્તવ્ય છે એવો જે અભિપ્રાય એ પોતે રસિક છે અને એ શુભ વિકાર છે તો પણ વિકાર કર્તવ્ય છે એવો અભિપ્રાય એ પોતે રસિક છે. કેમ કે આત્મા અવિકારી સ્વરૂપ છે. અહંકારી એવા આત્મ તત્વ ને વિકાર કર્તવ્ય છે એના માટે તો શુભ રહેતો નથી. સર્વદોષ રહીત પરમાત્મા તે દેહ દેહની વ્યાખ્યા જે પરિપૂર્ણ નિર્દોષ હોય જેને જરા પણ રાગ દ્વેષ અને મોહ કિંચિત માત્ર પણ જેને ન હોય એ પરમાત્મા તે દેવ છે. ભેદાભેદ રત્ન ત્રયના પોતે આરાધક તથા તે આરાધનાના અર્થ એવા અન્ય ભવ્ય જીવોના વિના પ્રકાશ પોતે વ્યવહારે જેટલો રાગ છે એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહાર સમ્યક દર્શન વ્યવહાર સમ્યક જ્ઞાન વ્યવહાર ચારિત્રને આરાધન કરનારા છે. અંતરમાં સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતારૂપ આચરણ એ અભેદ રત્ન થયું છે અને રાગાદિ પરિણામ છે ભેદ રત્ન થયું છે રત્ન સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર એવા વેદ અભેદ રત્ન ત્રયના પોતે આરાધક છે તથા તે આરાધનાના અર્થે એવા એવી જે વેદાભેદ રત્ન ત્રયરૂપ આરાધના છે નહીં દશા તેના અર્થે એના અભિલાષી એવા બીજા અન્ય ભવ્ય જીવોને જેમ દીક્ષાના દેનાર છે પરાણે એને દીક્ષા દીધીએ એમ સમજાવીને એમ છે. આરાધનાના અર્થી જીવો છે એને સમ્યક દર્શન હોય છે મોક્ષ માર્ગ ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગમાં આવવાનો જેનો ઉત્કૃષ્ટ ભાવ હોય છે પાછું ઉત્કૃષ્ટ ભાવ હોય છે ત્યારે એ જીન દીક્ષા માટે આચાર્યને વિનંતી કરે પ્રભુ મને દીક્ષા અંગીકાર કરાવો. આચાર્ય ભગવાન છે ને આચાર્ય પણ એવા નથી ઠીક અમારી નાતમાં બધા જમાત વધુ કેવા શાંત હોય પ્રકૃતિ કરે કોઈ એને ત્રાસ આપે તો પણ સહન કરી લે ગુસ્સો કરે નહીં એમ હોય છે ને તો એમાં એને પ્રાણે સહન કરવું કેવું ન હોય પણ એની પ્રકૃતિ જેવી હોય. અને રાગનો ઉત્સાહ બહુ હોય છે રસ સ્મૃતિ બુદ્ધિ એનો રસ ઘણો હોય છે. મંદરાગ છે ને મંદરાગમાં પણ એ અતિ રસવાળા હોય છે એટલે એને એમ પરાણા જેવું નથી લાગતું. જેમ કોઈ મહેનતનું કામ પણ ઉત્સાહથી કરે તો એ વખતે એને બોજો લાગે નહીં એમ બને છે ને આ રાગાદી પ્રવૃત્તિમાં બહુ ઉત્સાહિત હોય છે પણ એને રસ અભિપ્રાય ખૂબ રસ હોય છે. એમ કે હું તો જૈનનો સાધુ છું હું તો જૈન સાધુ છું. જૈન સાધુ એટલે એકદમ પરિસો ઉપસર્ગ વગેરે ઘણા થાય તો પણ એને ખૂબ શાંતિથી સહન કરી શકે એવો હું જૈન ભણાવું છું. ગુરુ એ પ્રકારમાં ખૂબ ઉત્સાહ હોય છે. ગમે તેવા પરિસર આવે, ઉત્સર્ગ આવે, તો પણ એ કસાયની ભૂમિકા ન હોય, એનો અભિપ્રાય હોવાથી કસાયની ભૂમિકા એ પાડી શકે છે. આ રણમાં લડનારા મનુષ્યો છે, લડવૈયા, એ એમ કહે છે ભલે મારું માથું કપાઈ જાય પણ મારું ધડ લડતું રહેશે. પહેલેથી જે અભિપ્રાય હોય એમાં ખરેખર માથું કપાઈ જાય તેનું ધડ લડે પણ ખરું, જાય છે કે એની પાછળ એનું કોઈ જોર છે કે નહીં, એ કસાઈ મંદિતાનું જોર છે. બસ એ તો દેવલોકમાં ગયો કે ત્યાંની પરિસ્થિતિ પલટાણી એટલે એની નજર તો સંયોગ ઉપર જ છે, સંયોગ અનુસાર પરિણામ થવા લાગશે. અહીંયા પણ ઉડીને જ અનુસરતો હતો, ત્યાં પણ ઉડીને જ અનુસરે છે. રાગ નું કરવું એ દોષ છે. કરતા બુદ્ધિ રાગ ને કરવું અથવા રાગ કરવો જોઈએ એ દોષ છે. એને પોતાના પરિણામ માં એને એ ભાવ નો જ્ઞાન થતું નથી. આ ઉદ્દેશ તો એમ આપે રાજાજી ની કરતા બુદ્ધિ તે મિથ્યા કરશે.